આવો આપણે પ્રભુના વચનો તરફ વળીએ. યશાયામાં ચાર સેવક ગીતો જે છે તેમાં પહેલું ગીત આપણને આ 42ના અધ્યાયમાં જોવા મળે છે. ચાર સેવકના ગીત છે, ફોર સર્વન્ટ સોંગ્સ. એક તો 42મો અધ્યાય અને તેની પહેલી 7 કલમ, ત્યારબાદ 49મો અધ્યાય અને તેની પહેલી 6 કલમ, 50મો અધ્યાય અને તેની પહેલી 11 કલમ, અને ત્યારબાદ 53મો અધ્યાય જે આ ઈશ્વરના સેવકનો ઉલ્લેખ કરે છે. અને મારો સેવક તે પ્રમાણે ઓળખાણ આપવામાં આવે છે. જ્યારે આપણે છેલ્લો અધ્યાય જોયો હતો, 41મો અધ્યાય જ્યારે પૂરો કર્યો અને જે છેલ્લી થોડી કલમો હતી ત્યારે પ્રભુ મૂર્તિઓને કચેરીમાં ઊભા રાખીને પ્રશ્ન પૂછે છે કે જો તમે કહો છો તે છો, અન્ય જે દેવદેવીઓ છે, અન્ય જે દેવદેવીઓને માણસો પૂજે છે, ભજે છે, તેઓની પાસે અમુક જવાબ માંગવામાં આવે છે. અને જ્યારે આપણે અંતમાં છેલ્લી કલમમાં જોઈએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે કે તેઓ સર્વ વ્યર્થ છે, તેઓના કામ શૂન્ય જ છે, તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા શૂન્યવત છે. અને આમ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો જે મૂર્તિઓ છે તેમાં કોઈ મૂલ્ય નથી, તેમાં કશું જ સારું નથી અને તદ્દન નકામી છે. અને પછી જ્યારે આજનો જે આપણો વિષય છે 42મા અધ્યાયમાં આપણે આવીએ ત્યારે પ્રભુ પોતાના સેવકની ઓળખાણ આપે છે. કદાચ તમારા પવિત્ર શાસ્ત્રમાં તમે જોશો તો શીર્ષક પણ એ જ આપવામાં આવ્યું છે કે પ્રભુનો સેવક. અને આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવ્યો છે કે આ જે સેવક, આ પ્રભુનો જે સેવક છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપ જે આ જગતને માટે, આપણી માટે તારણની જે યોજના છે, મહાન યોજના છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂર્ણ કરશે. ઈશ્વર દ્વારા તેમને સમર્થન આપ્યું છે, દેવ બાપે દેવ પુત્રને આ જે કામ સોંપવામાં આવ્યું છે, આ જે સેવા છે તેની માટે સશક્ત બનાવ્યા છે. અને પ્રભુ ઈસુના મૃત્યુ દ્વારા અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન દ્વારા એક એવો ભવ્ય દિવસ આવનાર છે જ્યારે પ્રભુનું રાજ્યની સ્થાપના કરવામાં આવશે, ઈશ્વર રાષ્ટ્રનો ન્યાય લાવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે જગતનું અજવાળું છે, જગતનો પ્રકાશ છે. અને તેમના દ્વારા જે બિન યહૂદીઓ છે આપણા જેવા, તેઓનો પ્રભુના રાજ્યમાં સમાવેશ કરવામાં આવશે. અને આ જે અધ્યાય આપણી આગળ છે, યશાયાનું પુસ્તક અને તેનો 42મો અધ્યાય આપણને આ વાત શીખવે છે. મેં કીધું તે પ્રમાણે જ્યારે 41મો અધ્યાય પૂર્ણ થયો ત્યારે પ્રભુએ જે મૂર્તિઓમાં વ્યર્થતા છે તેના વિશે આપણને કીધું કે શૂન્યવત છે, વાયુના જેવી છે. પણ પછી આપણે યાદ રાખીએ કે જ્યારે યશાયા આ પુસ્તક લખતો હતો ત્યારે 41મો અધ્યાય, 42મો અધ્યાય એવું કશું હતું નહીં, કોઈ કલમ હતી નહીં. એટલે પ્રભુ જ્યારે છેલ્લા આપણે જોયું તે પ્રમાણે કહે છે કે તેઓ શૂન્યવત છે, પછીનું વાક્ય જે આવે છે એ છે કે જુઓ આ મારો સેવક. હા, આ મૂર્તિઓ વ્યર્થ છે, આ મૂર્તિઓ શૂન્યવત છે, પણ જુઓ આ મારો સેવક એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એને હું નિભાવી રાખું છું, એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ સંતુષ્ટ છે, તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે, તે વિદેશીઓને ધર્મ પ્રગટ કરશે. મેં કીધું તે પ્રમાણે કે આ જે સેવક છે તે પ્રભુના સામર્થ્ય દ્વારા, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા આખા જગતનો ઉદ્ધાર કરનાર છે. અહીંયા જે આ લખવામાં આવ્યું છે, આ કલમો મેં જે વાંચી તે પ્રભુના પહેલા આગમન વિશે આપણને કહે છે. આગળ વાંચીએ જો શું કહે છે, કે તે બૂમ પાડશે નહીં, એકદમ રાખ સ્વભાવ, નમ્ર સ્વભાવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા હતા. તે પોતાનો અવાજ ઊંચો કરશે નહીં. જ્યારે એમને સૈનિકો મારતા હતા, જ્યારે ફરોશીઓ તેમને તેમની પર પથ્થરમારો કરવાનો પ્રયત્ન કર્યો, ઘણી વખત તેમને પકડી લઈ અને મારી નાખવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પ્રભુએ તેમની સામે કોઈ જાતનો હાથ ઉગામ્યો ન હતો. બલકે જ્યારે વધસ્તંભ પર તેમને જડવામાં આવ્યા, ત્યારે પણ તેમણે કીધું કે આ લોકો શું કરે છે તેઓ જાણતા નથી, તેઓને માફી આપો. તે બૂમ પાડશે નહીં, તે પોતાનો અવાજ ઊંચો કરશે નહીં, તે રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહીં, છુંદાયેલા બરુને તે ભાગી નાખશે નહીં, અને મંદ મંદ સડકતી દિવેટને તે હોલવશે નહીં. સત્ય પ્રમાણે તે ધર્મ પ્રગટ કરશે, તે પૃથ્વી પર ધર્મ સ્થાપિત કરશે, ત્યાં સુધી તે મંદ થનાર નથી ને ના ઉમેદ થશે નહીં, અને ટાપુઓ તેના બોધની વાટ જોશે. આ જે શબ્દ, જે ટાપુઓ છે, મારું માનવું છે કે અમુક બીજા ટ્રાન્સલેશનમાં જુદી રીતે લખવામાં આવ્યું છે, કે સમગ્ર પૃથ્વી પરનું ન્યાયપણું સ્થાપશે, અને જ્યાં સુધી કિનારાના દેશો તેના કાયદાની પ્રતીક્ષા કરશે. આ બહુ એક મહત્વની કલમ છે. ત્રીજી કલમને આપણે આજનો જે અભ્યાસ છે તેના અંતમાં જોઈશું. પણ આગળ વધીએ એ પહેલાં, જો તમારું પવિત્ર શાસ્ત્ર તમારી પાસે હોય તો મારી સાથે માથીનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને આપણે લગભગ 15-16 કલમથી 21મી કલમ સુધી જોઈશું. માનું છું કે 17મી કલમ થી આપણે વાંચીશું. જોઈએ કે આ જે વચનો જે હમણાં મેં વાંચ્યા તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે ઉચ્ચારવામાં આવ્યા છે. માથી 12:17 કલમ આ પ્રમાણે કહે છે કે આમ બન્યું જેથી યશાયા પ્રબોધકના શબ્દો સાચા પુરવાર થાય. કયા શબ્દો સાચા પુરવાર થાય? જે આપણે હમણાં જ 42મા અધ્યાયમાં અભ્યાસ કરી રહ્યા છે. એક ભવિષ્ય વચન હતું. પ્રભુ દેવ બાપ પોતાના પુત્ર વિશે જે વચન આપણને કહે છે, અને જુઓ માથીની સુવાર્તામાં શું લખેલું છે, 18મી કલમ, કે જુઓ આ મારો સેવક છે જેને મેં પસંદ કર્યો છે, હું તેને પ્રેમ કરું છું, એનાથી હું સંતુષ્ટ છું, હું મારો આત્મા તેનામાં મૂકીશ અને તે બધા દેશોના લોકોનો ન્યાય કરશે. તે વાદ વિવાદ કરશે નહીં કે બૂમો પાડશે નહીં, લોકો તેની શેરીઓમાં ઊંચા અવાજે બોલતો સાંભળશે નહીં, કારણ કે ન્યાયનો વિજય ન થાય ત્યાં સુધી બરુ જેવા કમજોરને તે કચડી નાખશે નહીં, ને મંદ મંદ સળગતી જ્યોતિને તે હોલવી નાખશે નહીં. બધા જ દેશોનો ન્યાયનો વિજય થશે ત્યાં સુધી પોતાનું કાર્ય ચાલુ રાખશે. બધા જ રાષ્ટ્રોના લોકો તેનામાં આશા રાખશે. એટલે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહેલું આગમન. આગળ આપણે જોઈશું, ત્યારે જોઈશું તેમના બીજા આગમન વિશે પણ જે કહેવામાં આવ્યું છે. પણ તમારું ધ્યાન અત્યારે હું 4થી કલમ તરફ દોરવા માગું છું. બહુ અજાયબ જેવી કલમ છે. જો તમારા બાઇબલમાં તમે અંડરલાઇન ના કરી હોય, લીટી ના દોરી હોય, તો હું તમને લીટી દોરો તો તમને ઘણું એનાથી પ્રોત્સાહન મળશે તમારા જ્યારે કપટા સમય હોય ત્યારે. 4થી કલમ કહે છે કે તે નબળો નહીં પડે કે હારશે નહીં. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે કહેવામાં આવ્યું છે કે તે નબળો નહીં પડે કે હારશે નહીં. હવે કદાચ આપણે જે લોકો ખ્રિસ્તી છે, જન્મથી ખ્રિસ્તી છે, ચર્ચમાં ઉછેરાયા છે, તેમાં આ શબ્દોમાં બહુ નવાઈ લાગે નહીં કે આમાં શું છે. હા, અમે જાણીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે, કે આ નબળો પડવાનો છે કે હારવાનો છે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર ચાલ્યા, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા રહી ત્યારે, અને એમને જ્યારે વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા, ત્યારે એવું માનવામાં આવતું હતું કે હવે પ્રભુની હાર થઈ છે. બલકે અહીંયા અમેરિકા દેશમાં અમુક જે સેવકો છે એ આવી રીતનું એક જાતનું શિક્ષણ પણ આપતા હોય છે કે પ્રભુ હારી ગયા છે, શૈતાનનું વર્ચસ્વ છે. ખોટું શિક્ષણ છે, પણ આ પ્રમાણેનું શિક્ષણ અહીંયા ઘણા બધા પુલપીટ પરથી સાંભળવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રભુને વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યા ત્યારે ફરોશીઓને માટે તો એક વિજય હતો. જે મંદિરના આગેવાનો હતા, જે યહૂદી આગેવાનો હતા, તેઓની માટે એક વિજયવંત પ્રસંગ હતો કે આ માણસ જે પોતાની જાતને દેવનો પુત્ર ગણાવે છે, અમારા ધર્મને વિરુદ્ધ બોલી રહ્યો છે, તેને અમે જે શિક્ષાની જરૂર હતી તે આપી છે અને તે હારી ગયો છે. શેતાનને પણ એવું લાગતું હતું, જો શેતાનને ખબર હોત કે 3 દિવસ પછી શું થવાનું છે, તો કદાચ એણે પ્રભુને જે લટકાવી દેવાના છે તેની યોજનામાં એણે પરિપૂર્ણ ન કર્યું હોત. પણ શેતાન પણ માનતો હતો કે જ્યારે દેવના પુત્રને વધસ્તંભે લટકાવીને તેને મારી નાખ્યો ત્યારે કે હવે મારો વિજય થયો છે. જેની આશા મને છેક ઉત્પત્તિમાંથી હતી, કદાચ આ પૃથ્વીની રચના થઈ તે પહેલાં તેની જે આશા હતી કે હું દેવની જગ્યાએ બેસું, હું દેવને હરાવું, તેને લાગતું હતું કે કદાચ આજે પરિપૂર્ણ થઈ છે. પણ વાલાઓ, 3 દિવસ પછી પુનરુત્થાન થયું, મૃત્યુ પર વિજય મેળવવામાં આવ્યો. અને અહીંયા જે વચન લખવામાં આવ્યું છે કે તે નબળો નહીં પડે કે હારશે નહીં જ્યાં સુધી સમગ્ર પૃથ્વી પર ન્યાયપણું સ્થપાશે નહીં. કદાચ આજે આપણામાં અમુક લોકો એવા છે, આજે જ્યારે આપણે આપણા દુનિયાની જે પરિસ્થિતિ છે, સમાજની જે પરિસ્થિતિ છે, ખ્રિસ્તી જે મંડળી છે તેની જે પરિસ્થિતિ છે દુનિયાના દરેક ખૂણા ઉપર, તે જોઈને કદાચ એવું લાગે કે પ્રભુ નબળા છે અથવા તો પ્રભુ હારી ગયા છે. પણ અહીંયા આપણે જોઈએ છે કે બહુ જ સ્પષ્ટ શબ્દમાં લખવામાં આવ્યું છે કે જ્યાં સુધી સમગ્ર પૃથ્વી ઉપર ન્યાયપણું સ્થપાશે નહીં ત્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત હારનાર નથી. કદાચ તમારા પોતાના અંગત જીવનમાં એવા સંજોગો છે કે તમને એમ લાગે છે કે હવે કોઈ ઉપાય છે નહીં, આમાંથી પ્રભુ મને બહાર કાઢી શકતો નથી. વાલાઓ, આ વચન અહીંયા જે છે તે આપણે યાદ રાખીએ કે તે નબળો નહીં પડે કે હારશે નહીં. તે નબળો નહીં પડે કે હારશે નહીં. ક્યાં સુધી? કે જ્યાં સુધી કિનારાના દેશો, એટલે દુનિયાનો દરેક ખૂણાનો જે દેશ છે, તે બધા તેના કાયદાની પ્રતીક્ષા ન કરે. એટલે કે પ્રભુનું જે આવનાર રાજ્ય છે, જ્યારે પ્રભુ આ પૃથ્વી પર રાજ્ય કરનાર છે, તે સમય સુધી પ્રભુએ જે લખ્યું છે, પ્રભુએ જે નક્કી કર્યું છે, પ્રભુની જે યોજના છે, તે પરિપૂર્ણ થઈને રહેશે જ રહેશે. અને આ વચન દ્વારા આપણને બહુ પ્રોત્સાહન મળવું જોઈએ, ઉત્તેજન મળવું જોઈએ કે ભલે ગમે તેવો અત્યારે સંજોગો હોય, ભલે એમ લાગતું હોય કે હાર નક્કી છે, આપણે પ્રભુ પર વિશ્વાસ રાખીએ. આ દેવબાપ પોતાના સેવકને વિશે કહી રહ્યા છે. આગળ જોઈએ તો કહે છે કે જે યહોવા દેવે આકાશોને ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેમાંની વનસ્પતિથી ધરતીને વિસ્તારી છે, અને એના પર હરતા ફરતા સર્વમાં શ્વાસ અને પ્રાણ પૂર્યા છે, તે દેવ યહોવાની આ વાણી છે. કેમ આપણે વિશ્વાસ કરી શકીએ છીએ? મેં તમને હમણાં જ કીધું કે આપણે વિશ્વાસ કરી શકીએ છીએ, પ્રભુનું વચન છે. કયો દેવ બોલી રહ્યો છે? જેણે પૃથ્વીની ઉત્પન્ન પૃથ્વીને ઉત્પન્ન કરી છે તેણે, જેણે આપણા આપણા નાકમાં શ્વાસ મૂક્યો છે, પ્રાણ મૂક્યો છે, તે દેવ યહોવાની આ વાણી છે. યાદ રાખીએ કે આપણે જ્યારે ગયો અધ્યાય જોતા હતા ત્યારે દેવ બાપે જે મૂર્તિઓ છે, બીજા અન્ય દેવ દેવીઓ છે જે માણસોએ બનાવેલા છે, તેઓને આ પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કોણ છો? જો દેવ છો તો તમે મને કરી બતાવો. અને એથી જ કરીને અહીંયા પાંચમી કલમમાં દેવ પોતાની ઓળખાણ આપે છે કે હું યહોવા દેવ છું, આકાશોને મેં ઉત્પન્ન કરીને ફેલાવ્યા છે, પૃથ્વી તથા તેના વનસ્પતિની ધરતીની વિસ્તારી છે, શ્વાસ મૂક્યો છે, તમારામાં પ્રાણ મૂક્યો છે, હું દેવ. તે તમને કહી રહ્યો છે કે મારો સેવક, આ મારો દીકરો જે કદી નબળો નહીં પડે અને હારશે નહીં. પોતાની જે પોતાનું જે કાર્ય છે, પ્રભુની જે યોજના છે, તે પૂર્ણ કરીને જ રહેશે. છઠ્ઠી કલમ કહે છે, હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ, કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે. કોને મોકલ્યો છે? મેં તને તેઓ પાસે મોકલ્યો છે, એટલે કે બાપ પુત્રને, દેવ પુત્રને કહી રહ્યા છે કે મારા લોકોની સાથે જે મેં કરાર કર્યો છે તેને પૂર્ણ કરવાને માટે હું મારા પુત્રને મોકલું છું. દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે પોતાનો એકાક જનિત દીકરો આપ્યો કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તે નાશમાં ન જાય પણ અનંત જીવન પામે. મારા લોકો સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા. આ કરાર ક્યારે કરવામાં આવ્યો હતો? ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય અને તેની 15મી કલમમાં ઇબ્રાહિમ સાથે કરાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દાઉદ સાથે કરાર કરવામાં આવ્યો હતો. મૂસાનો કરાર આપણે જાણીએ છીએ. પણ ઉત્પત્તિ 3:15માં જે કરાર કરવામાં આવ્યો હતો ત્યાં તે પ્રમાણે કે હું તમારી માટે એક તારણહાર મોકલીશ. અને અહીંયા યશાયાના પુસ્તકમાં આપણે જોઈએ છે કે સમર્થન આપવાના માટે આપવા મેં તેઓને પાસે મોકલ્યો છે. આગળ શું કહે છે? કે લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે. તારે અંધજનોની આંખો ઉઘાડવાની છે અને અંધકારમાં સબળતા કેદીઓને કારાગારમાંથી બહાર કાઢવાના છે. જ્યારે યોહાન બાપ્તિસ્મા કરનાર જેલમાં હતો ત્યારે તેણે પોતાના જે શિષ્યો હતા તેઓને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે મોકલ્યા અને પૂછાવડાવ્યું કે તું જે આવનાર છે તે જ છે કે અમે બીજા કોઈની રાહ જોઈએ? અને તેનો જો જવાબ તમે વાંચો તો આ જ શબ્દો ત્યાં લખવામાં આવ્યા છે કે તમે જઈ અને યોહાન બાપ્તિસ્મા કરનાર છે તેને કહો કે આંધળાઓ દેખતા થાય છે, મરેલા જીવતા થાય છે, અંધકારમાં સબાડતા કેદીઓને કારાગારમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ પ્રભુની યોજના આપણી માટે છે કે નહીં? કે આપણે અંધકારમાં હતા એક વખત, પાપના અંધકારમાં સબળતા કેદીઓ હતા, તેમાંથી આપણને બહાર કાઢનાર, પાપનો જે મુસારો હતો, પાપનો જે બોજ હતો, તેમાંથી આપણને બહાર કાઢનાર એ પ્રકાશ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. મારી સાથે જો તમારું બાઇબલ હોય તો તમે ખોલો પવિત્ર શાસ્ત્રમાં આપણે યોહાનનું પુસ્તક અને તેનો 1 અધ્યાય જોઈએ અને 6 કલમથી હું વાંચીશ. અને અહીંયા હું તમને હું બતાવવા માગું છું કે આ જે પ્રકાશની વાત છે, અને મને લાગે છે કે તમારામાંથી લગભગ બધા જે સાંભળનારા છે તે જાણતા હશે, પણ હું તમને જે નવા જૂના કરારમાં જે સત્ય લખાવવામાં આવ્યું છે તે હું નવા કરારની દ્રષ્ટિથી બતાવવા માગું છું. હમણાં જ આપણે જોયું કે તે વિદેશીઓને માટે પ્રકાશ થશે. અહીંયા યોહાનની સુવાર્તામાં પહેલો અધ્યાય છઠ્ઠી કલમ આ પ્રમાણે કહે છે, ત્યાં એક યોહાન નામનો માણસ આવ્યો, તેને દેવે મોકલ્યો હતો. આ યોહાન બાપ્તિસ્મા કરનારની વાત કરી રહ્યા છે, યોહાન જે શિષ્ય હતો તેની નહીં. યોહાન જે શિષ્ય હતો તે લખી રહ્યો છે, વાત અહીંયા યોહાન બાપ્તિસ્મા કરનારની છે. અને કહે છે યોહાન લોકોને પ્રકાશ વિશે કહેવા આવ્યો હતો. કોના વિશે કહેવા આવ્યો હતો? પ્રકાશ વિશે, એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, બરાબર. એ પ્રભુ ઈસુ, યોહાન જે બાપ્તિસ્મા કરનાર હતો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માર્ગ પાધરો કરવાને આવ્યો હતો. એટલે કે છે યોહાન લોકોને પ્રકાશ વિશે કહેવા આવ્યો હતો. યોહાન દ્વારા લોકો પ્રકાશ વિશે સાંભળી અને માની શકે. યોહાન પોતે પ્રકાશ નહોતો, પણ યોહાન લોકોને પ્રકાશ વિશે કહેવા આવ્યો. સાચો પ્રકાશ જગતમાં આવતો હતો, આ જ ખરો પ્રકાશ છે જે બધા લોકોને પ્રકાશ આપે છે. ફક્ત યહૂદી લોકોને નહીં, બધા જ લોકોને પ્રકાશ આપે છે. અને આ પ્રકાશની ઓળખ શું છે? તે શબ્દ જગતમાં હતો, તેના દ્વારા જ જગતનું નિર્માણ થયું હતું. શબ્દ એટલે કે કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પણ જગતે તેને ઓળખ્યો નહીં. જે જગતમાં આવ્યો તે તેનું પોતાનું જ હતું, પણ તેના પોતાના લોકોએ જ તેનો સ્વીકાર કર્યો નહીં. એટલે કે યહૂદી લોકોએ તેઓનો સ્વીકાર કર્યો નહીં. અને આગળ જ્યારે આપણે યોહાનની સુવાર્તા તેનો 7મો 8મો અધ્યાય વાંચીએ, ત્યાં પ્રભુ કહે છે કે હું જગતનું અજવાળું છું. વાલાઓ, આ નવો કરાર જૂના કરાર વગર આપણે સમજી શકતા નથી. અને જે યહૂદીઓ આ સમયે જીવતા હતા, જે ફરોશીઓ અને મંદિરના જે આગેવાનો હતા, જે શાસ્ત્રને જાણતા હતા, તે આ બધા વચનો જાણતા હતા. અને તેથી જ કરીને જ્યારે આ વાતનો ઉલ્લેખ કરવામાં આવે તો તેઓએ તેઓની આંખો ઉઘડવી જોઈતી હતી. અને તેઓએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા તેને એક મસીહ તરીકે અંગીકાર કરવાનો હતો, પણ તેઓ તેને ઓળખી શક્યા નહીં. કેમ ન ઓળખી શક્યા? ઘમંડના લીધે, ગર્વના લીધે, પોતાની ખુરશી સાચવી રાખવાને લીધે તેઓએ જે વચન હતો તે વચનો હતા તેઓને ગણકાર્યા નહીં. આવું જ કંઈક આજની મંડળીમાં પણ થઈ રહ્યું છે. જ્યારે અત્યારે આપણે જે હજુ ભવિષ્ય વચન બનનાર છે, ત્યારે ઘણા બધા મંડળી, ઘણા બધા ચર્ચમાં આ બાબતની ચર્ચા થતી નથી કે હવે શું થનાર છે. બાઇબલમાં, પવિત્ર શાસ્ત્રમાં આપણને બધું જ કહેવામાં આવ્યું છે. આપણે જે સમયમાં રહી રહ્યા છે અને હવે શું થનાર છે તે પવિત્ર શાસ્ત્રએ બહુ ચોખ્ખી રીતે આપણને બતાવ્યું છે. પણ ઘણા બધા પાદરી, ઘણા બધા પાસ્ટર્સ, ઘણા બધા ચર્ચ આ વસ્તુનો ઉલ્લેખ પુલપીટ પરથી કરતા નથી. અને આ ફરીથી જે ભૂલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પહેલા આગમન વખતે થઈ હતી એ જ એમના બીજા આગમનને લઈને થઈ રહી છે. આગળ આપણે વાંચીએ 8મી કલમ. એ કહે છે, હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહીં લેવા દઉં. આ બી એક બહુ મહત્વની કલમ છે, કારણ કે જ્યારે આપણે નવા કરારમાં આવીએ તો વારંવાર આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહિમાની વાત કરે છે. અને આ પણ એક બહુ ઊંડો બાઇબલ અભ્યાસ છે, પ્રભુનો મહિમા. પણ જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ નથી તો આ વચનની વિરુદ્ધ જાય છે. અહીંયા જે લખવામાં આવ્યું છે 8મી કલમમાં કે હું યહોવા છું, એ જ મારું નામ છે, હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહીં લેવા દઉં. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ નથી તો તે જૂઠા દેવ તરીકે ગણાય છે. અને આપણે જાણીએ છીએ કે તે સત્ય નથી, કારણ કે અહીંયા લખવામાં આવ્યું છે કે હું મારો મહિમા બીજા જૂઠા દેવોને નહીં લેવા દઉં. તેમ મારી સ્તુતિ હું કંડારેલી મૂર્તિઓને નહીં લેવા દઉં. મેં આપેલી દરેક ભવિષ્યવાણી સત્ય પુરવાર થઈ છે ભૂતકાળમાં લખવામાં આવી છે, અને હું ફરીથી નવી ઘટનાઓની ભવિષ્યવાણી ભાખું છું. તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલા હું તે તમને જણાવું છું. બહુ મહત્વના આ શબ્દો છે. ગત દિવસોમાં આ અભ્યાસ દરમિયાન મેં ઘણી વખત તમને જણાવ્યું છે કે આ ભવિષ્યવાણી જે પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવી છે તે જ આપણને પુરાવો આપે છે કે પવિત્ર શાસ્ત્ર દેવનું વચન છે, દેવ દ્વારા લખાયેલું છે. કારણ કે આપણો દેવ ભવિષ્યમાં જે બનવાનું છે તે ભૂતકાળમાં બન્યું હોય તે પ્રમાણે લખે છે. બહુ મોટો પુરાવો છે, બીજા કોઈ ધર્મગ્રંથમાં આ જાતનો પુરાવો તમને નહીં મળે. બલકે ઇંગ્લિશમાં હું તમને કહું તો કોઈક સેવકે એવું કીધું છે કે હિસ્ટરી ઇઝ હિઝ સ્ટોરી. હિસ્ટરી ઇઝ હિઝ સ્ટોરી, એટલે કે ઇતિહાસ એ દેવની બની ગયેલી વાર્તા છે, દેવ દ્વારા લખાયેલી વાર્તા છે. આ વચનો ફરીથી હું તમને યાદ દેવડાવું, જે લખાઈ રહ્યા છે તે વચન જે બંદીખાનામાં લગભગ 150 વર્ષ પછી જે જનાર હતા તેઓની માટે લખાઈ રહ્યું છે, ભવિષ્ય વચન લખાઈ રહ્યું છે. અને પ્રભુ અહીંયા કહે છે કે તે ઘટનાઓ ભવિષ્યમાં બને તે પહેલા હું તમને જણાવું છું. ફરી હું તમને યાદ દેવડાવું, હજુ પણ એવા વચનો છે જે પ્રભુએ આપણને જણાવ્યા છે અને હજુ બન્યા નથી પણ ટૂંક સમયમાં બનનાર છે, કે તે આપણને મંડળીને લેવા આવનાર છે. પ્રભુનું ફરી બીજું આગમન થવાનું છે, પ્રભુ પોતાનું રાજ્ય સ્થાપવાના છે, અને જેમાં આપણે પ્રભુની સાથે રાજ કરનાર છે 1000 વર્ષ સુધી. આ એક આશા સાથે આપણે ખ્રિસ્તી વિજયવંત જીવન જીવવું જરૂરી છે. આગળ આપણે જો વધીએ અને આપણે જોઈએ તો આજે 10 અને 10-12 કલમ છે, એક ગીત છે, એટલે કે અ સિંગિંગ નેશન, પ્રભુની સ્તુતિ કરનારું એક ગીત લોકો દ્વારા. કહે છે, યહોવા સમક્ષ નવું ગીત ગાઓ, સમગ્ર પૃથ્વી તેના સ્તુતિ ગાનથી ગાજી ઉઠો. હે સાગર ખેડુઓ અને સાગરના સૌ જીવો, એ દરિયા કિનારાના પ્રદેશના રહેવાસીઓ તેની સ્તુતિ ગાઓ. અરણ્યના નગરો કે કેદારવંશી રણવાસીઓ અને સેલાના રહેવાસીઓ, આનંદથી પોકારી ઉઠો, પર્વતો પરથી હર્ષનાંદ કરો. પશ્ચિમના દરિયાકાંઠે રહેનારા લોકો, તમે યહોવાનો મહિમા કરો. સૌ તેમના પરાક્રમથી સામર્થ્યના ગીત ગાઓ. પ્રભુની સ્તુતિ, પ્રભુની આરાધના બધા લોકો, બધા જ દેશો, દરેક રહેવાસી પ્રભુની સ્તુતિ કરો. હવે આપણે જ્યારે 13-17 કલમ જોઈએ તો મારી સમજણ પ્રમાણે આ પ્રભુનું બીજું આગમન છે. આ પ્રભુ એક સુરવીર તરીકે, કોન્કરર તરીકે, યોદ્ધા તરીકે અહીંયા આપણને જોવા મળે છે. યહોવા સુરવીરની જેમ યુદ્ધને જનુને ચડીને ધસી જાય છે, તે ગર્જના કરે છે, યજ્ઞાન જગાવે છે અને પોતાના દુશ્મનોને પોતાનું પરાક્રમ બતાવશે. આપણે જોયું તે પ્રમાણે શરૂઆતમાં જે આપણે 1, 2, 3 કલમ વાંચી, કોઈ બૂમ પાડશે નહીં, ઊંચા અવાજે બોલશે નહીં, નમ્રતાથી વર્ષશે. પણ હવે જ્યારે બીજું આગમન છે, પહેલા આગમનમાં તે એક ઘેટા રૂપે, બીજા આગમનમાં એક સિંહ રૂપે આવનાર છે. લાયન એન્ડ ધ લેમ. 14મી કલમ કહે છે, યહોવા કહે છે, લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઈ ગયો છું. આજે કૃપાનો સમય છે, એક વખત અંત આવવાનો છે અને ત્યારે પ્રભુ કહેશે કે લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, મેં મૌન જાળવ્યું છે અને હું ગમ ખાઈ ગયો છું. હવે હું પ્રસવ વેદનાથી પીડાતી સ્ત્રીની જેમ બૂમો પાડી અને ઉઠીશ. અને તમારામાંથી જેઓએ આ અનુભવ કર્યો છે, જાણો છો કે કેવી જાતની પરિસ્થિતિ હોય છે, કેવી વેદના હોય છે અને કેવી પીડા હોય છે, અને ત્યારે જે સ્ત્રીનું એક વર્તન હોય છે, સહન ન થઈ શકે, જે બૂમ પાડે પ્રસવના સમયે, આપણે જાણીએ છીએ કે કેવો સમય હોય છે. અને અહીંયા પ્રભુ કહે છે કે હું હવે પ્રસવ વેદનાની પીડાત્રી સ્ત્રીની જેમ બૂમો પાડી ઉઠીશ, હું ઊંડા શ્વાસ લઈશ. એટલે કે એક સમય આવશે, અને આ જ વસ્તુનો ઉલ્લેખ માથીની સુવાર્તા અને તેનો 24મા અધ્યાયમાં કરવામાં આવી છે. બર્થ પેંગ્સ, કે જ્યારે બાળક આવનાર હોય, તે સમયનો, તે પહેલાનો જે સમય છે, પ્રસવ વેદનાથી પીડાતી સ્ત્રી. હું માનું છું કે આપણે અત્યારે એ સમયમાંથી ગુજરી રહ્યા છે, કે સમય બહુ નજદીક છે પ્રભુના બીજા આગમનોને. અહીંયા આગળ વાંચું, 15મી કલમ કહે છે કે હું પર્વતો અને ડુંગરોને ભોંય ભેગા કરી નાખીશ, તેમની બધી લીલોતરીને ચીમડાવી દઈશ, હું નદીઓના ભાઠા બનાવી દઈશ અને તળાવોને સૂકવી નાખીશ. પછી હું આંધળાઓને દોરીશ, એવા રસ્તે ચલાવીશ જેની તમને ખબર નથી, તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં ફેરવી નાખીશ અને ખરબચડા રસ્તાને સીધા બનાવી દઈશ. આ બધું હું કરીશ અને કશું બાકી નહીં રાખું, પરંતુ જેઓ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે અને તેઓને દેવ તરીકે માને છે, તેઓ મોટી નિરાશામાં આવી પડશે, તેઓને હાંકી કાઢવામાં આવશે. હા વાલાઓ, એક સમય એવો આવનાર છે કે જ્યારે તમે પ્રભુ તરફ ફરી નહીં શકો, અને આ એ સમયની વાત કરવામાં આવી રહી છે. જ્યારે આપણે સતત આપણું હૃદય હઠીલું કરીએ, કઠણ કરીએ, જેવી રીતે ફારૂન રાજાએ કર્યું હતું મિસર દેશમાં, તો એક સમય એવો આવે છે કે જે અહીંયા 17મી કલમમાં લખવામાં આવ્યું છે તે થાય છે. તેઓ મોટી નિરાશામાં આવી પડશે, તેઓને હાંકી કાઢવામાં આવશે. વાલાઓ, અત્યારેનો જે કૃપાનો સમય છે તેને વેડફી ન નાખશો. આજે જ પ્રભુ તરફ ફરો કે જ્યારે માફી મળી શકે એવું છે. નહીતર તો પછી જો તમે મૂર્તિઓમાં વિશ્વાસ રાખો છો, અને કદાચ તમારામાંથી ઘણા બધા જે સાંભળનારા છે કહેશે મનમાં કે અજય ભાઈ, અમે તો ખ્રિસ્તી છીએ, દેવળમાં જઈએ છીએ, નિયમિત દેવળમાં જઈએ છે, દાન પણ આપીએ છીએ, દેવળમાં અમારી આગેવાની છે, ખ્રિસ્તી સમાજમાં અમે ઉછેરાયા છે અને એક ખ્રિસ્તી ધાર્મિક જીવન જીવી રહ્યા છે. અમે કોઈ મૂર્તિઓ અમારા ઘરમાં નથી, અમે કોઈ મૂર્તિઓ પર વિશ્વાસ રાખતા નથી. પણ વાલાઓ, જો તમે પ્રભુ તરફ વળ્યા નથી, જો પ્રભુ સાથે અંગત સંબંધ નથી, પ્રભુનો તમે અંગીકાર કર્યો નથી, તો આપણું દેવળ પણ આપણી માટે એક મૂર્તિ સમાન છે. કદાચ તમારામાંથી જે સાંભળનારા છે તેઓને અઘરું લાગશે, પણ ઘણી વખત આપણું દેવળ આપણી માટે મૂર્તિ બની જાય છે, આપણો ધર્મ આપણી માટે મૂર્તિ બની જાય છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાને બદલે આપણે આપણા આપણા જે આપણું સભાસદપણું છે, આપણું જે ખ્રિસ્તીપણું છે, કે હું તો બાપ્તિસ્મા પામ્યો છું, હું તો પૂર્ણ સભાસદ થયો છું, હું તો દાન આપું છું, મારા પપ્પા પાસ્ટર હતા, મારા દાદા પાસ્ટર હતા, મંડળીના આગેવાન હતા, વાલાઓ, એ પણ એક જાતની મૂર્તિ પૂજા છે. અને ખાસ કરીને જ્યારે હું આપણા ભારતીય ભાઈ બહેનોની સાથે અમુક વખત વાત કરું છું, ત્યારે વારંવાર હું સાંભળું છું કે આ તો ફર્સ્ટ જનરેશન ક્રિશ્ચિયન છે, અમે થર્ડ જનરેશન, ફોર્થ જનરેશન ક્રિશ્ચિયન છે. વાલાઓ, બાઇબલના બાઇબલમાં આપણે જોઈએ તો આપણે બધા જ ફર્સ્ટ જનરેશન ક્રિશ્ચિયન છે. પ્રભુ બાપ છે તેઓને ફક્ત બાળકો છે, ગ્રાન્ડ કિડ્સ નથી, પૌત્ર અને પૌત્રીઓ નથી. આપણે બધા જ, હું, મારા પિતા, મારો દીકરો, અમે આપણે બધા જ પ્રભુના બાળકો છે. કોઈ પૌત્ર કે પૌત્રી નથી. દરેક વ્યક્તિએ પોતે પ્રભુનો અંગીકાર કરવાનો નિર્ણય કરવાનો છે. હું આ નિર્ણય મારા દીકરા માટે કરી શકતો નથી, મારી દીકરી માટે કરી શકતો નથી, મારા પિતા કે મારી માતા મારી માટે કરી શકતા નથી. અને જો આપણે આપણા ધર્મ પર આધારિત બેઠા છીએ તો આપણે આજે 17મા કલમમાં જે લખ્યું છે તે આપણને લાગુ પડે છે. જેઓ એ મૂર્તિઓમાં વિશ્વાસ રાખે છે અને તેઓને દેવ તરીકે માને છે તેઓને મોટી નિરાશા આવી પડશે, તેઓને હાંકી કાઢવામાં આવે છે. વાલાઓ, આપણે શું પ્રભુનો અંગીકાર કર્યો છે? ઇઝી યોર લોર્ડ એન્ડ સેવિયર, શું તે તમારો દેવ અને તમારો તારણહાર છે? અને આ સમયે તમને એક વસ્તુ પણ યાદ દેવડાવો, આપણામાંથી ઘણા બધા, અને જો હું પ્રશ્ન પૂછું તો તરત જવાબ આપશે કે હા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા તારણહાર છે. પણ તેમાં જે દેવનો ભાગ છે કે શું પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ અને તારણહાર છે, એ બંને હોવા બહુ જરૂરી છે. અને તફાવત એ છે કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણહારની સાથે કોઈ મુશ્કેલી નથી. એ જ્યારે આપણા જીવનના દેવ બને, લોર્ડ ઓફ આવર લાઈફ, જ લોર્ડ શબ્દનો જમે અર્થ કરો તો એ જે લોર્ડ છે, દેવ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ, તેનું વર્ચસ્વ આપણા જીવન પર હોય છે. તે જે પ્રમાણે કહે તે પ્રમાણે ચાલવાનું, આપણે એક ગુલામ તરીકે દેવની સેવા કરવાની છે. તે ભાગની સામે આપણા ઘણા બધાને વાંધો હોય છે. કારણ કે હા, આપણે તારણહાર તો વાંધો આવતો નથી, પણ જ્યારે આપણે પ્રભુ જે પ્રમાણે કહે છે, પ્રભુનું વર્ચસ્વ આપણા જીવનમાં આપવાનું હોય, ત્યાં આપણને વાંધો આવે છે, ત્યાં આપણને મુશ્કેલી પડે છે. બટ હી મસ્ટ બી યોર લોર્ડ એન્ડ સેવિયર, દેવ અને તારણહાર. જો ફક્ત તમે તેને તારણહાર તરીકે સ્વીકાર કરશો તો જે આશીર્વાદ ખ્રિસ્તી જીવનમાં છે તે પામી શકશો નહીં. યુ મસ્ટ મેક હિમ યોર લોર્ડ એન્ડ સેવિયર. આગળ આપણે જોઈએ તો 18મી કલમ કહે છે, 18 થી 25મી કલમમાં હવે જ્યારે આપણે સેવક શબ્દ સાંભળીએ તો એ યહૂદી લોકોને માટે, યહૂદી દેશને માટે વાપરવામાં આવ્યો છે. આ વસ્તુ આપણે યાદ રાખીએ કે યશાયા પુસ્તકમાં વારંવાર જ્યારે સેવકની વાત થાય તો એક સરખામણી હોય છે કે મારો સેવક પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પણ તમે મારા સેવક ઇસરાયલ દેશ આ પ્રમાણે વર્તી રહ્યા છો. તમારે આ રીતે વર્તવાનું હતું, પણ તમે વિરોધાભાસમાં છો અને આ રીતે વર્તી રહ્યા છો. હવે જોઈએ આપણે 18 થી 25મી કલમમાં શું કહે છે. યહોવા કહે છે કે હે બહેરા માણસો સાંભળો, એ આંધળા માણસો જુઓ, મારા સેવક જેવું આંધળું કોણ છે? હવે આ વચનો દ્વારા જ આપણે જોઈએ કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત નથી થઈ રહી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ છે અને તે આંધળા નથી. પણ અહીંયા ઇસરાયલ પ્રજાને સંબોધીને આ લખવામાં આવ્યું છે કે મેં તમને સર્વસ્વ આપ્યું, મેં આશીર્વાદો તમારી આગળ મૂક્યા હતા, મેં તમારી માટે કેટલું બધું કર્યું. અને કદાચ આજે પ્રભુ તમારામાંથી કોઈની સાથે આ વાત કરી રહ્યા છે કે હું તમારો દેવ તમને વિશ્વાસુ રહ્યો છું, પણ તમે મને વિશ્વાસુ નથી રહ્યા. મારા સેવક જેવું આંધળું કોણ છે? મારા સંદેશાવાહક જેવું બહેરું કોણ છે? ઇસરાયેલ પ્રજાએ અને આપણે ખ્રિસ્તી લોકો તરીકે બીજાઓની માટે એક ઉદાહરણરૂપ હોવું જોઈએ. આપણે લોકોને જે સુવાર્તા છે તે આપવાની છે. પણ અહીંયા તો શું કહે છે કે મારા સંદેશવાહક જેવું બહેરું કોણ છે? મારા નક્કી કરેલા એક યહોવાના સેવક જેવું આંધળું કોણ છે? તે જુએ છે ઘણું, પણ કંઈ યાદ રાખતો નથી. કદાચ આ વાંચે ત્યારે આપણને એમ લાગતું હશે કે ભાઈ આપણી જ વાત કરી રહ્યા છે. તેના કાન ખુલ્લા છે પણ તે કંઈ સાંભળતો નથી. વારંવાર આ પાદરી તો બોલ્યા કરે છે, આજે ભાઈ બી બાઇબલ સ્ટડી કરાવે છે, પણ શું એકની એક વાત કહ્યા કરે છે કે તારણ પામો, નવો જન્મ પામો. કાન ખુલ્લા છે પણ કંઈ સાંભળતો નથી. યહોવાએ પોતાના નિયમશાસ્ત્રને મહાન અને સાચે જ મહિમાવંત બનાવ્યા છે. પોતે ન્યાયી છે તે આખા જગતને દર્શાવવા તેમણે તેનું આયોજન કર્યું છે. તેમ છતાં એ પ્રજા એવી નીકળી કે લૂંટાઈ ગઈ, એનું બધું હરાઈ ગયું, એ બધા ફસાઈ ગયા છે અને કારગારામાં પુરાયા છે. તેમને છોડાવનાર કોઈ નથી, તેઓ લૂંટાઈ ગયા છે, છતાં પાછું આપું કહેનાર પણ કોઈ નથી. અને અહીંયા જે બંદીવાસમાં છે તેઓની વાત થઈ રહી છે. અને આ જે છેલ્લું વાક્ય મેં વાંચ્યું, પ્રભુદેવ કહી રહ્યા છે કે આટલું બધું થયું, ફસાઈ ગયા છે, હારી ગયા છે, તેઓ ગુલામ તરીકે બાબિલોન દેશમાં છે, તેમને કોઈ છોડાવનાર નથી, પણ આટલું બધું થયું છતાં પણ એવું કોઈ કહેતું નથી કે માફ કરો, પાછું આપો. શું વાલાઓ, આ પરિસ્થિતિ આપણા જીવનની છે કે લૂંટાઈ ગયા છે, કોઈ આશા રહી નથી, ફસાઈ ગયા છે, કદાચ વ્યસનમાં ફસાઈ ગયા છે, કદાચ કોઈ કુટેવમાં ફસાઈ ગયા છે, કદાચ આ દુનિયાની જે ઝંઝાટ છે તેમાં આપણે ફસાઈ ગયા છે? તો વાલાઓ, આ યહૂદીઓએ જે ભૂલ કરી છે તે આપણે ન કરીએ, પણ આપણે પ્રભુને કરગરીએ. કે જે છતાં પાછું આપો કહેનાર કોઈ નથી. કેટલું દુઃખ, કેટલી દુઃખદ આ વાત છે. તમારામાંથી કોઈ મારી વાત ધ્યાનથી સાંભળે એમ છે? કેટલો દુઃખદ સવાલ છે આ. કોણે ઇસરાયેલને લૂંટારાઓને સોંપી દીધા? શું એ યહોવા નહોતા? તેમણે યહોવાનો ગુનો કર્યો હતો, તેઓ તેમના માર્ગ જવા માંગતા નહોતા, તેના નિયમોનું પાલન કરવાની ના પાડતા હતા. કોણે યાકુબને લૂંટારાઓને સુપ્રત કર્યો છે તથા ઇસરાયેલ લૂંટારાઓને સ્વાધીન કર્યા છે? ઇસરાયેલને લૂંટનારાઓને સ્વાધીન કર્યા છે. જે યહોવાની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ નથી કર્યું? તે લોકો તેમના માર્ગે ચાલવા રાજી નહોતા, તેથી તેમણે તેમના નિયમશાસ્ત્રને પણ ધ્યાનમાં લીધા નહીં, માટે તેમણે એમના ઉપર પોતાના ક્રોધાગ્નિ વર્ષાવ્યો અને યુદ્ધની આફત ઉતારી. તેઓ અગ્નિની જ્વાળાઓથી ગરા ગયા હતા, છતાં સમજ્યા નહીં, દાઝ્યા હતા છતાં ચેત્યા નહીં, અને બળી મળ્યા. કેટલા દુઃખદ આ વચનો છે. વાલાઓ, એક સમય આવે છે કે જ્યારે આપણે પ્રભુને ગણકારીએ નહીં, અને આપણે સતત પ્રભુને એક વાત કહીએ કે પ્રભુ મારે તમારી જરૂર નથી, મારી આ વાતમાં તમે માથું મારશો નહીં, તો એક સમય એવો આવે છે કે દેવ કહે છે, સારું, હું હવે તમારી વાતમાં માથું મારીશ નહીં. અને તેના પરિણામ રૂપે પછી આપણી પર જ્યારે સંકટ આવી જાય ત્યારે આપણે પ્રભુને દોષ દેતા હોઈએ છીએ. અને અહીંયા પ્રભુ કહે છે કે કારણ કે તમે મારા નિયમોનું પાલન કરતા નથી, તમે મને ગણકાર્યો નથી, તેથી કરીને શિક્ષા રૂપે તમને મેં બાબિલોનના હાથમાં સોંપી દીધા છે. વાલાઓ, ઘણી વખત જે પરીક્ષણ આપણા જીવનમાં હોય છે, જે સંકટ આપણા જીવનમાં હોય છે, જે સમસ્યા આપણા જીવનમાં હોય છે, તે આપણા અઆજ્ઞાંકિતપણાને લીધે હોય છે. પ્રભુ આપણને બચાવવા માંગતા હોય છે, પ્રભુ આપણને તેને માર્ગમાં દોરી જવાને માટે અમુક વખત બહુ કઠોર સંજોગોમાં આપણને મૂકી દે છે. તમારામાંથી જેઓ સાંભળનારા છે, જો તમે કદાચ તમારે બાળક હોય તો તમે આ સમજી શકો છો. ઘણીવાર આપણે બાળકને શિક્ષા કરવી પડે છે, જેથી કરીને જે નાશના માર્ગમાં જ્યારે જઈ રહ્યો હોય તેમાંથી તે ઉગરી જાય, સમજી અને સાચા માર્ગ તરફ વળે. આપણે જાણીએ છીએ કે આ વસ્તુ તેને દુઃખ દેશે, પણ આપણે એ પણ જાણીએ છીએ કે તેના ઉછેરને માટે, તેની પરિપક્વતા માટે એ જરૂરી છે. અને એ જ વસ્તુ અહીંયા લખવામાં આવી છે. વાલાઓ, તમે કદાચ આ જાણતા હશો, પણ આ 70 વર્ષના બંદીવાસ પછી ઇસ્રાયેલ લોકોને કદી મૂર્તિ પૂજા તરફ તેઓ વળ્યા નહોતા. એ પહેલાં તમે જુઓ તો વારંવાર અન્ય દેવો તરફ તેઓ વળી જતા હતા. ન્યાયાધીશનું પુસ્તક તમે જુઓ અને જે જૂના કરારમાં તમે શરૂઆતના પુસ્તક જુઓ તો વારંવાર તેઓ બીજા દેવોની તરફ ભાગતા હતા. પણ એક વખત તેઓ બંદીવાસમાં ગયા અને પાછા આવ્યા પછી તેઓ કદી તે તરફ વળ્યા નહીં. જો કે આ સમયે હું તમને એ પણ કહું કે આવ્યા પછી પણ તેઓ ખરેખર પોતાના હૃદયથી દેવ તરફ પણ વળ્યા નહીં. આપણે આ ભૂલ ન કરવી જોઈએ. ધ્યાન રાખીએ કે આપણે આ ભૂલમાં ના પડીએ. અને તો અહીંયા આપણને જે સેવકની ઓળખાણ આપવામાં આવે છે, અ પરફેક્ટ સર્વન્ટ, સંપૂર્ણ સેવક, પ્રભુનો સેવક, આપણને બહુ અજાયબ એક પાઠ શીખવી જાય છે. ફરીથી આ અભ્યાસના અંતમાં હું તમારું ધ્યાન 3 કલમ તરફ દોરવા માંગુ છું. 42મો અધ્યાય અને 3 કલમ જે આપણે કવર નથી કરી, તો આપણે જોઈએ કે ત્યાં શું લખવામાં આવ્યું છે. કે તે 3 કલમ ત્યાં લખવામાં આવ્યું છે કે છુંદાયેલા બરુને તે ભાગી નાખશે નહીં, અને મંદ મંદ સડકતી દિવેટને તે હોલવશે નહીં. સત્ય પ્રમાણે તે ધર્મ પ્રગટ કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા સહાનુભૂતિ કરતા છે, સહાનુભૂતિ રાખે છે આપણી ઉપર. તે જેઓ આપણે નબળા છે તેઓને મજબૂત કરે છે. આ બરુનું જે ઝાડ છે તે આપણે એમ કહી શકાય કે જે પાણીમાં અથવા તો કાદવ જેવી જે જમીન હોય ને તેમાં ઉગતું હોય છે, વચ્ચેથી ખોખલું હોય છે, અને જ્યારે પવન કે એવું કશું આવે ને તો તરત જ ઢળી પડે. અને દરેક જે છોડ છે તે તેનામાં એક જાતનું એવું એ હોય છે કે જ્યારે આવું કશું થાય તો પોતાની જાતે ટટ્ટાર થઈ શકે, અથવા તો પોતાની જાતે જ્યાં બી કાપ પડ્યો હોય કે એ ત્યાં એ સારું થઈ શકે. તમે કોઈ ઝાડ હોય ને એને થડમાંથી પણ કાપી નાખો ને, ત્યાં પણ તમે જોશો કે ઘણી વખત પાંદડા આવી જશે, થડની ઉપર પણ પાંદડા આવી જશે. આ જે ઝાડ છે તે પોતે એવી રીતે સરખું થઈ શકતું નથી. એક વખત ભાગી ગયું, એક વખત વળી ગયું, અને તમે કદાચ જોયું હશે જેવું બેમ્બુ જ હોય છે, જેવું એકદમ અંદરથી એકદમ ખોખલું હોય, તો તેની વાત અહીંયા કરવામાં આવી છે. અને મંદ મંદ સડકતી દિવેટ, એટલે કે જ્યારે આપણે જો મીણબત્તી જોઈએ તો જે જ્વાળા છે એ લગભગ ઓલવાઈ ગઈ છે, અજવાળા પ્રકાશ કરતાં વધારે ધુમાડો નીકળવાની શરૂ થઈ ગઈ છે, એના જાણે કે છેલ્લા શ્વાસ ઉપર હોય. અને આજે કદાચ તમારામાંથી જેઓ સાંભળનાર છે તે આ જગ્યાએ છે પોતાના જીવનમાં, ઓલવવાની તૈયારીમાં. અને એટલે હું એમ નથી કહેતો કે તમે મરવાની અણી પર છો, હું એમ કહી રહ્યો છું કે એકદમ હતાશ થઈ ગયા છો, તમે એકદમ નિરાશ થઈ ગયા છો, કઈ તરફ ફરવું તમને ખ્યાલ નથી આવતો. અને એક ઉત્તેજન આપવાને માટે, પ્રોત્સાહન રૂપે હું તમને આ વચન આપી રહ્યો છે કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે છુંદાયેલા બરુને તે ભાગી નાખશે નહીં, અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહીં. ઈસુ આપણી પર સહાનુભૂતિ રાખે છે, તે નબળાઓને મજબૂત કરે છે, તે જે પડી ગયા હોય તેઓને ઉઠાવે છે, તે જે તૂટેલું છે તેને સુધારે છે, જે ભાગી ગયું છે તેને સુધારે છે, બીમારોને તે સાજા કરે છે, મારા ને તમારા જેવા પાપીઓને તે બચાવે છે. ઘણા ઉદાહરણ છે, આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ. માથીની સુવાર્તા લખનાર માથી એક કર ઉઘરાવનારો હતો, તે સમાજમાં તેને ધિક્કારવામાં આવતો હતો. સાઉલ એક ટેરરિસ્ટ, આતંકવાદી જેને કહી શકાય, તે સાઉલને લઈને પ્રભુએ તેને પાઉલ બનાવ્યો. કેવું અજાયબ જેવું, રેહાબ એક વેશ્યાને પોતાના યહૂદી જે રાજ્ય છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો. કેટલું અજાયબ જેવું, એ વિશ્વાસ દ્વારા આપણને એક આશ્વાસન આપે છે. પ્રભુના વિશ્વાસમાં આપણે શાંત રહીને આરામ કરી શકીએ છીએ. આપણે જે ભૂખ્યા છે તેઓનું પ્રભુ અન્ન પૂરું પાડે છે, આપણને પાપીઓને પાપની માફી આપે છે. આ એક કમ્પેશનેટ, દયાળુ, કૃપાળુ દેવને આપણે ભજીએ છીએ. દેવ બાપને તે અજ્ઞાનકિત હતો, પ્રભુની જે યોજના હતી તેમાં વિશ્વાસુ હતો, પવિત્ર આત્મા દ્વારા સામર્થ્યવાન હતો, તે દેવને આપણે ભજીએ છીએ. દયાળુ દેવ, સશક્ત, વફાદાર, તે છુંદાયેલા બરુને ભાગી નાખશે નહીં, ને મંદ મંદ સળગતી દિવેટને તે ઓળવશે નહીં. જે વ્યક્તિ પાસે કોઈ આશા નથી, હતાશા જ જે છે તેમને, અને આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કશી આગ ઓલવાઈ જવામાં આવી હોય ત્યારે આપણે જરા થોડું તેને હવા આપીએ, ફૂંક મારીએ, અને જેવી રીતે ફરીથી સળગવાની શરૂ થાય, એ જ કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનમાં કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે એક વિજયવંત જીવન જીવી શકીએ છે. અને જે પ્રભુ કરી શકે છે તે ફક્ત પ્રભુ જ કરી શકે છે, કારણ કે આપણે જે નાસીપાસ થઈ ગયા છે, આપણે જે તૂટી ગયેલા જે લોકો છે તેઓની માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચિંતા સાથે વર્તે છે, સહાનુભૂતિ સાથે આપણી સાથે વ્યવહાર કરે છે, આપણે જેઓ નબળા છે તેઓને તે શક્તિ આપે છે, અને જે જ્યોત ઝગમગી રહી છે, લગભગ ઓલવવાની જે તૈયારીમાં છે, તેમને એક નવું જીવન, નવું જાણે કે તેલ ઉમેરીને એક આગ સળગાવે છે. મેં કીધું તે પ્રમાણે, તે જે કર વસૂલ કરનાર છે, માથી જેવા કર વસૂલ કરનારને બચાવે છે, વેશ્યાની ઉપર પ્રેમ કરે છે, તે આ શોક કરનાર કરનારાઓને દિલાસો આપે છે, તે ભયભીતને ખુશ કરે છે, અને જે શંકા કરનાર છે તેઓને આશ્વાસન આપે છે. કારણ કે તેનું નામ ઇમાનુએલ છે, દેવ આપણી સાથે. તેનામાં ઈશ્વરનું પ્રેમી હૃદય છે. આ પ્રિય પુત્ર, આ પ્રિય સેવક પુત્ર છે, અને તેમના દ્વારા આપણે ઘણું બધું શીખવાનું છે. તમારા ખ્રિસ્તી જીવનમાં જ્યારે તમે અમુક સંજોગોમાં આવો, ત્યારે યાદ રાખો કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો પુત્ર. હા, શું તેની નિંદા કરવામાં આવી હતી? હા, કરવામાં આવી હતી. તો તમે પણ ચિંતા ન કરો જ્યારે પ્રભુના લીધે તમારી નિંદા કરવામાં આવે. શું તમે જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ રીતે પ્રભુની યોજનામાં સમર્પિત હતા તે પ્રમાણે છો? શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ, જે જરૂરિયાતમંદ છે તેની પ્રત્યે દયાળુ છો? શું તમે જે કરો છો તે પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા કરો છો? શું જેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના બાપના વાલા હતા, ચેરિશ્ડ બાય ધ ફાધર, શું આપણે પણ આપણા દેવના વાલા નથી? શું આપણે પણ તેમના સેવક નથી? શું આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જેમ નથી વર્તવાનું? પ્રભુ બાપની જે યોજના છે તેને વફાદાર આપણે પણ, જે પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તને સામર્થ્ય આપતા હતા, તે જ પવિત્ર આત્મા આપણને સામર્થ્ય આપી રહ્યા છે. નમ્રતા જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોઈ, અને જેવી રીતે તેઓએ નબળાઓને પ્રોત્સાહિત કર્યા, તે જ સેવા આપણે પણ કરવાની છે. અહીંયા અજાયબ જેવું એક ચિત્ર, અજાયબ જેવું એક ઉદાહરણ આપણી માટે અહીંયા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જોઈએ છે. અને તો વાલાઓ, આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધ્યાનમાં રાખીને આપણું ખ્રિસ્તી જીવન જીવીએ. ભલે જેને જે કહેવું હોય, ભલે નિંદા કરતા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની નિંદા કરી છે તો આપણી તો સુવિશાત છે, પણ ગમે તેવા સંજોગો આપણા માર્ગમાં હોય, આપણે જે યહોવાની યોજના છે તે જ પ્રમાણે આજ્ઞાંકિત થઈને પ્રભુના સામર્થ્યમાં જીવવાનું છે, અને હાર માની લેવાની નથી. ઓ મારા વાલા પિતા, જ્યારે જ્યારે અમે તમારી હાજરીમાં આવીએ છીએ, અને જ્યારે આ અભ્યાસના અંતે આ પ્રાર્થનાની એક ક્ષણમાં અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે, જેમણે અમને અમારા પાપમાંથી છોડાવ્યા છે, અમને અમારા પાપમાંથી તારણ આપ્યું છે, અમને બચાવ્યા છે, અને તેમના બલિદાન દ્વારા અમને જીવન આપ્યું છે. અમે ખરેખર પ્રભુ બાપ તમારા પુત્રને માટે તમારો આભાર માનીએ છીએ. અમારા જે પાપનો દંડ ચૂકવ્યો, વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને શાશ્વત જીવન પ્રદાન કરવા માટે ફરીથી ઉઠ્યા, ઓ દેવ બાપ, તમે તમારો પુત્ર અમને આપ્યો, અને તમારા પુત્રએ અમારી માટે જે કર્યું તેને માટે અમે કઈ રીતે આભાર વ્યક્ત કરીએ? અમે ખરેખર પ્રભુ બાપ તમારો આભાર માનીએ છીએ, કારણ કે અમે જ્યારે અમે જ્યારે પાપી હતા ત્યારે તમે અમારી માટે આ પ્રાણ આપ્યો છે. અને અને દેવ બાપ, જ્યારે અમે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જીવન જોઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે સેવા છે તે જોઈએ, અને જે પ્રમાણે અમારે જીવવાનું તમે એક ધોરણ અમને આપ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા, તે પ્રમાણે અમે જીવન જીવીએ તે માટે સામર્થ્ય આપો. ખાસ કરીને પ્રભુ અમારામાંથી જેઓ ઉપદેશ આપે છે, લોકોને શીખવે છે, જેઓ કદાચ મંડળીની આગેવાનીમાં છે, અમ સર્વને તમારા પુત્ર, તમારા સેવક જેવા બનાવો, કે અમે સતત એક આજ્ઞાંકિતપણામાં પવિત્ર આત્માની દોરવણી દ્વારા તમારા રાજ્યને માટે અમે કામ કરીએ. અને જેવી રીતે પાઉલ પ્રેરિતે કીધું તે પ્રમાણે, જેમ હું ખ્રિસ્ત ઈસુનો છું તેમ તમે મારા અનુયાયીઓ બનો, તેવી જ રીતે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પગલાની પાછળ ચાલીએ, તે માટે અમને સામર્થ્યવાન કરો. દરેક વ્યક્તિને હું તમારા હાથમાં સોંપું છું. ફરીથી એકવાર અમે તમારો આભાર માનીએ છીએ. આ અમારી ટૂંકી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન.